अन्नाद्ये पञ्चकोशै रहित परशिवम् पूर्णभक्त्या गृणन्तम्। पूर्णभक्त्या गृणन्तम्, पूर्ण श्रद्धा थी, भक्ति वड़े सतत जनु मनन चिंतन करू। कारण परमात्मा अने जे आत्मानु स्वरूप छे ये परशिव छे, परम कल्याणकारी आत्म स्वरूप छे, जेने आपणे कि तत्वम तत्वविद एक आत्मा, तत्वम जे तत्व छे अने तत्वविद छे, आत्मा स्वयं तत्व छे अने आ तत्वने तत्वनु स्वरूप पोते छे, तत्वने पोते जाणवा वाळो छे अने एक ज आत्मा छे, जेम अहींया गाड़ी कह्यु परशिवम। शरीर वगर जे आत्म तत्व छे ए परम कल्याणकारी परम तत्व छे। बस आम परम तत्व ने समझवा माटे व्यास जीए पण कह्यु तत्व ने समझो, परशिवम तत्वविद आत्मा एज तत्व ने जाणनार छे। तो जे आटला बधा उड़ाण पूर्वक जेने तत्व ने समझवानु छे अने ए तत्व एटले आपणुं परम कल्याण आत्म स्वरूप, अने एने कह्युं जे परम कल्याणकारी तत्व छे अने एने माटे पण गुणतश्च एनुं सतत स्मरण रहेवुं जोईए। सतत स्मरण, सतत एनु आपड़ा पोतानी अंदर चिंतन ज रहेवू जोईए। तत्व चिंतन अने गुणंतम, अन्न आदि पंचकोशना आवा उत्तम तत्व ने समझीने एने समझवानु छे, अने समझीने जे पोताना ज निज स्वरूपनी अंदर निज स्वरूपनुं आराधन कर्या करे छे एना माटे कह्युं योगिभिः चाप्य गम्यम्। योगीओने पण जे जाणवा योग्य छे अन्नादेय पंचकोशे रहित परिश्वम, गृणन्तम् योगिन्द्रैः चापि वन्द्यम्। योगीओना इंद्र एवा आप अने योगीओ थी जे आप आदर पामेला छो, पूजायेला छो, एवा आपने आप तत्त्वमस्यादि वाक्यैः शिष्यान् संबोधयन्तम्। दरेक ने शिष्य ने उपदेश आपी रहा छे, शु उपदेश आपी रहा छे के तू तत्व छु, परब्रह्म छु, आत्मा छु, तेज तू छु, तत्त्वम असि, इतने तू बीजो छूज नहीं, अद्वैत मात्र एक छे। तो जो आटला निष्ठा पूर्वक ना भाव थी वेद वाक्य नो ज उपदेश आपता होय जे महाराज, मात्र आत्मा तत्व नु ज दर्शन करावता होय, शिष्यन शिष्यान संबोधयंतम, केटलुं ऊंचामां ऊंचू तत्व आपी दीधुं के तू अन्य कई छू ज नहीं, तू शरीर पण नथी, तू मानव पण नथी, तू देव पण नथी, तू मात्र आत्मा छू। भागवत मां गजेंद्र मोक्ष नी मुक्ति नी अंदर श्लोक आवे छे, वो सरस स्तुति करे छे, भगवान आप कोण छो, के सवई न देवा सुर मर्त्य तिरियन, तमे देव नथी, मृत नथी, पक्षी पण नथी, ન સ્ત્રી ન પુમાન પુમાન ન સંઢો ન જંતુ. તમે કોઈ જંતુ પણ નથી, તમે સ્ત્રી પુરુષ પણ નથી, તમે કોઈ નપુષક પણ નથી. અને જે બધી ના કેતા કેતા જે શેષ બચે છે, નિષેધ શેષો જયતા અશેષ, આપ એ છો. એટલે બધું કરતા કરતા શેષ જે બચે છે એ પરમાત્માનું સ્વરૂપ છે. અને એ જે સ્વરૂપ છે એના માટે કહ્યું તત્વમસ્યાદિ વાક્યૈહી શિષ્યાન સંબોધયંતમ. આપના શરણે આવેલા આશ્રિત શિષ્યોને પરાવલંબી નથી બનાવતા, એને સ્વાવલંબી બનાવી દો છો. પરાવલંબી એટલે નિરાધાર હોય અને કોઈનો આધાર શોધવો પડતો હોય એ નિરાધાર કહેવાય. પણ જે મહારાજ તો શિષ્યને પોતાનું આત્મ સ્વરૂપ એનું દર્શન કરાવે છે અને તું આ જ છું, બીજો છું જ નહીં. તત ત્વમ અસી, જે પરમાત્મા છે એ પોતે જ તું છું. તત તે ત્વમ અસી, અને એમાં મહાપુરુષો ભક્તો આપણને ક્યાં લઈ જાય છે. પ્રીતમદાસી કહે છે તત ત્વમ અસી છે ને ત્રણ ભાગ પાડ્યા, તત્પદ તત્પદ ત્વમ પદ ત્યાગી, તત એટલે તે અને અસી એટલે છે તત્પદ ત્વમ પદ ત્યાગી અસી પદમાં ચિતધાર. તે તું પોતે જ છું, એથી અન્ય બીજો છું જ નહીં, એમ ચોક્કસ નિર્ધારિત રીતે તારા પોતામાં તું સ્વીકારી લે. તત્પદ ત્વમ પદ ત્યાગીને અસી પદમાં ચિતધાર. કેમ કે ચૈતન્યને ચિન્યા વિના આત્માને ઓળખ્યા વગર કુશળ ક્યાંથી હોય. આ પ્રીતમ સ્વામી કે છે. નરસિંહ મહેતો શું કે છે, જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, અસી પદમાં ચિતધાર. તત્વમસ્યાદિ વાક્યૈહી શિષ્યાન સંબોધયંતમ. અંતિમ કક્ષાનું જ્ઞાન આપી દીધું, કેથી આગળ બીજું કોઈ જ્ઞાન નથી. તું પોતે સ્વયં છું, અને જો એના થાય તો તારામાં હું પોતે જ છું, બીજો કોઈ નથી. ચૈતન્યમ શિષ્ય મધ્યે, જો પોતાનામાં પોતાનું આત્મ સ્વરૂપ ન દેખાતું હોય તો જય મહારાજ જ મારું આત્મ સ્વરૂપ છે. અને તત્વમસી આદિ વાક્ય આપણને સંબોધન કર્યું, કહ્યું આ છે જય મહારાજ, આ ઉપદેશ આપવા વાળા છે. લક્ષ્મણદાસજી મહારાજ કે છે મને આ ઉપદેશ આપ્યો, તત્વમસ્યાદિ વાક્ય શિષ્યાન સંબોધયંતમ. જયારે પણ સંતો શિષ્ય એમની સામીપમાં સ્વાધ્યાય સત્સંગમાં બેઠતા હશે ત્યારે જય મહારાજ આ જ ઉપદેશ આપતા એમને, તત્વમસી. આપણા વેદો ઉપનિષદોમાં પણ અરે શિષ્ય તત ત્વમ અસી, હે શિષ્ય તે જ તું છું, જે અહીંયા ગાડી શીખવાડવામાં આવે છે તત્વ પરબ્રહ્મ. હવે શંકા થાય કે હું તો આટલા બધા આવા કર્મ વાળો છું, હું કેવી રીતે હોઈ શકું ભગવાન, ભગવાનનો અંશ મારામાં કેવી રીતે હોઈ શકે, હું કેટલા ખોટા કામ કરું છું, હું કેવો પાપી માણસ છું, હું કેવો અનેક બાબતો વ્યવહારમાં જૂઠ પ્રપંચ બધું જ આવતું હશે. એટલે પોતાનો અંતરાત્મા કે હું કેવી રીતે, પણ એ લૌકિક વ્યવહારની બુદ્ધિથી જીવ ભાવ આવે ને ત્યારે મનમાં આવું જાગે કે હું તો પાપી છું. પણ પોતાની જાતને જયારે જે કઈ કર્મો છે એનાથી અલગ કરી નાખે ત્યારે એ પોતાના નિજ સ્વરૂપને પામી શકે છે. આવો મોટો બારવટીયો જેસલ, એને એમ કેવું પડે કે ના તે મારા પાપ દૂર કરી નાખ્યા, એટલે એક કુકર્મ હતા એનો ત્યાગ કરાવી દીધો અને કહ્યું કે હવે હું પોતે મારા પાપોને દૂર કરીને મારી જાતને સાચી રીતે સમજી શક્યો છું. આમ એક લૂંટારો એક બારવટીયો આવું કહેતો હોય અને એને સમજાય કે મારું સ્વરૂપ તત્વનું આત્માનું છે, શરીર એ મારું સ્વરૂપ નથી. તો એ રીતે અજ્ઞાન અવસ્થાને દૂર કરીને સાચી સમજણ, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, અજ્ઞાનને કારણે અંધારી બનેલી આંખો જ્ઞાનરૂપી અંજનથી શલાકાથી અંજન આજે ચક્ષુર ઉન્મિલી તમ, આંખ ખુલી જાય. જે કઈ આપણા પોતાની અંદર અજ્ઞાન પડેલા છે, વાસનાના બંધનોના, એ બધા જ ઓહો આ બધાથી હું જુદો છું, આ બધા બંધનો અને જે વાસનાઓ હતી તે દૂર થઈ ગઈ સંપૂર્ણ રીતે, અને એનાથી એને પોતાનું આત્મજ્ઞાન થયું. અને જે મહારાજે શિષ્યોને સંબોધન કર્યું, તમે કોણ છો, પૂછ કોણ, શિષ્યાન સંબોધયંતમ, ઉપદેશ કરી રહ્યા છે, આદેશ આપી રહ્યા છે કે તમે કોઈ સામાન્ય જીવ નથી, તમે આ જગતના વ્યવહાર એ તમે નથી, જગતના વ્યવહારથી બનેલું વ્યક્તિત્વ એ તમારું નથી, તમે નથી, આ શરીર પણ તમે નથી ને તમારું નથી, તમે છો માત્ર તત્વ સ્વરૂપ, આત્મા સ્વરૂપ છો તમે, અને એ જ તમારું સાચું અસ્તિત્વ છે. બાકી શરીરનું અસ્તિત્વ તો ક્ષણિક છે, ક્ષણભંગુર છે, બદલાયા કરવાનું છે, અને એટલા માટે દ્રઢતાપૂર્વક આદેશ ને ઉપદેશ આપ્યો કે તત્ત્વમ અસી, એ બ્રહ્મ એ પરમાત્મા તું પોતે જ છું. હવે કેવી રીતે સમજાય, વરસાદ પડે છે એનું પાણી આવે છે, વરસાદ નું વાદળ ક્યાંથી બંધાયું, સમુદ્રના પાણીથી બંધાયું, અને એ પાણી આપણે ત્યાં પડ્યું, આપણે એક લોટી પાણી એક લોટો પાણી આપણે ઝીલીને સંગ્રહી લીધું, એ પાણી કોનું, તો કે છે મારું, લોટામાં પાણી ભર્યું, આ પાણી તો મારું છે, વરસાદનું પાણી છે, મારે પીવાનું છે, પણ એ પાણી આવ્યું ક્યાંથી, સમુદ્રમાંથી. તો સમુદ્ર તો વિશાળ સાગર, અગાધ સાગર છે, તો એ પાણી અગાધ સાગરમાંથી જ આવ્યું અને આપણા ઘર સુધી આવ્યું, આપણી માલિકીનું બન્યું. એમ આ શરીર આ પ્રાણ એ પણ વ્યાપક બ્રહ્મના મહાસાગરની અંદર જથી જ આવેલું છે, પણ એનાથી જુદી પડેલી એક ભરેલી લોટી જેવા આપણે છીએ. એ લોટીનું પાણી સુકાઈ જશે એટલે બ્રહ્મ બ્રહ્મમાં ભળી જશે, લોટી ખતમ થઈ જશે. અને એ રીતે જ્ઞાન ની દ્રઢતા કરાવી, જ્ઞાન સમજાવ્યું કે જો આને આ આપણું સ્વરૂપ છે, આ જ્ઞાન છે, તો એને તત્ત્વમ અસી કહીને કહ્યું, એ પરબ્રહ્મ પરમાત્માનો અંશ તું પોતે જ છું, તારામાં જ છે, ચિતા માંથી, હોળી માંથી ઉડેલા કેટલા બધા તણખા હોય છે, અને બધા જ તણખા અગ્નિના જેવા જ હોય છે, પણ થોડે સુધી ઊંચે જઈ ઓલવાઈ જાય, થોડે સુધી ઊંચે જઈને ઓલવાઈ જાય, એનું જીવન ક્ષણિક. એમ આપણે બધા પણ પરમાત્માના પરમ પ્રકાશમાંથી નીકળેલા સ્ફુલિંગ તણખા છીએ. થોડે થોડે જઈએ અને બુજાઈ જાય, થોડે જાય ને બુજાઈ જાય. 5, 25, 50 વર્ષના પણ એ પ્રકાશમાન પરબ્રહ્મ તો શાશ્વત જ છે, એ ક્યારે બુજાતું નથી. જેમ આપણા ઘરની અંદર ભરેલું પાણી સુકાઈ જાય કે વપરી જાય, ખલાસ થઈ જાય, પણ દરિયાનું પાણી ખલાસ થવાનું જ નથી, ક્યારેય નહીં. સૃષ્ટિના સર્જનની અંદર એ છે. તો શરીર, શરીરના ભોગો, શરીરના વ્યવહાર, બધું જ નામ શેષ છે, ક્ષણ ભંગુર જેને કહેવાય, ક્ષણિક. પાણીમાં પરપોટા થાય, દેખાય ઘણા, પણ પરપોટાનું જીવન આયુષ કેટલું. એમ આપણે બધા જ સંસાર સાગરના પરપોટા છીએ. કેટલી વાર લાગે પરપોટો ફૂટી જતા, કેટલા હે સંગ. એમ સૃષ્ટિની અંદર માણસ તરીકે જન્મ્યા કે પશુ પક્ષી તરીકે કે વૃક્ષ તરીકે ગમે તે તરીકે, પણ એ બધા જ પરમાત્માના આ સાગરના પરપોટા છે. ફૂટી જતા વાર ન લાગે. તો પરપોટા ઉત્પન્ન ક્યાંથી થયા? દરિયાના પાણીમાંથી. દરિયા કિનારે ઉભારો જોઈ, મોજા કેટલા આવે છે, અટકે છે, નાના મોટા નાના મોટા અફાટ આવતા જાય, અથડાતા જાય, પાછા સમુદ્રમાંથી જ ઉભા થાય અને પાછા સમુદ્રમાં જ વિલીન થઈ જાય. મોજા આવે ને જ્યાં દરિયાને કિનારે અફડાય ને જોરથી થાય ને બિન આગા ખસી જવું પડે. આવ્યું આવ્યું તો એ જે કઈ આ દરિયાના મોજા છે, પરપોટા છે, એ બધા જ આવેગો છે, અને દરિયામાંથી જ ઉત્પન્ન થયેલા અને પાછા દરિયાની અંદર જ સમય જવાના. બહાર ક્યાં જવાના હતા? મોજું બહાર ક્યાં જવાનું હતું? પરપોટા બહાર ક્યાં જવાના હતા? એમ આત્મચેતનાઓ પણ આ શરીરમાં મોજાની માફક ઉછરી પરપોટા વખત બની આવીને ફૂટીને પાછા ફરી જવાના અંદર ને અંદર. ક્યાંય બીજે એમની ગતિ જ નથી. પરમાત્મા માંથી જ આવ્યા છીએ અને પરમાત્માની અંદર જ પાછા જવાનું છે. વહેલા મોડા અરતા ફરતા તો એ જે અરવા ફરવાની અંદર જે અજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ અજ્ઞાનને દૂર કરવા માટે જય મહારાજ ઉપદેશ આપી રહ્યા છે શિષ્યોને કે તું કોણ છું. અન્નાદે પંચકોષ રહિત, આ શરીરથી રહિત પરમ તત્વ પરશિવમ રહસ્ય યુક્ત છે. એ રહસ્ય પરશિવમ પરમ રહસ્ય આત્મા છે, એ જ તું છું. તો આત્માનું સંધાન કરવું કેવી રીતે? જે મહારાજે તો આપ્યું, બતાવ્યું. ધ્યાનમાં બેસીએ, ક્યાંક પરિસ્થિતિ ના બેસવા દે, મન ના બેસવા દે, શરીર ના બેસવા દે, વાતાવરણ ધ્યાનમાં એકાગ્ર ન થવા દે. તો હવે એકાગ્ર થવું કેવી રીતે? પેલા ધ્યાનમાં બેસવું પડે. ધ્યાનમાં બેસીને શરીરને, ઇન્દ્રિયોને, મનને, આ બધાને સ્થિર કરવા પડે, અને આ બધું સ્થિર થયા પછીથી બહુ જ હળવાશથી ધીરજ રાખીને આપણા પોતામાં પ્રવેશ કરવાનું, કે આ શરીર જો હું નથી તો આ શરીરમાં હું ક્યાં છું? શોધો શોધો, છેક માથાના વાળ થી માંડીને પગના અંગૂઠા સુધી શોધો આત્માને. કેમ કે જે મહારાજે ઉપદેશ આપ્યો, તત્ત્વમસ્યાદિ વાક્યૈઃ શિષ્યાન સંબોધયંતમ, લે આટલું લઈ જા, તત્ત્વમ અસિ, જેની ઉપાસના કરું છું, જેને તું ભગવાન પરમાત્મા કહું છું, એ તું પોતે જ એનો અંશ છું. જેમ પાણી પીએ અને આપણા શરીરમાં આવે, પરશેવાને વરાળથી પાછું ઉડી જાય, આપણે પીધું ને આપણા શરીરમાં રહ્યું ત્યાં સુધી જુદું, પણ પીધા પછી શ્વાસોશ્વાસથી પરશેવાથી ઉડી ગયું વરાળથી, એટલે પછી એ આપણું નહીં, શરીર આપણું નથી. આ પરિવર્તનના ચક્રો ચાલ્યા જ કરતા હોય, ચાલ્યા જ કરતા હોય. એમ પાંચ ભૌતિકતાના ચક્રો પણ ભેગા થાય ને આવે, થોડા વર્ષો સુધી રહે ને ફરી પાછા છૂટા પડીને પોત પોતાના વિભાગમાં જતા રહે. પાણી પાણીમાં, અગ્નિ અગ્નિમાં, પૃથ્વી પૃથ્વીમાં, આકાશ આકાશમાં, નાશ નથી થતો, પરિવર્તન થાય છે. ભેગા થઈને એનું એક સમીકરણ બન્યું, એમાંથી આ માણસ શરીર જન્મ્યું. પણ પછી પરિસ્થિતિ એવી આવી કે એને એનો નાશ થઈ ગયો. શરીરનો ભલે નાશ થયો, આકારનો નાશ થયો છે, પણ જે એના પાંચ તત્વો છે એનો નાશ નથી થતો. છઠ્ઠું આત્મા તત્વ છે, એ દરેક પોત પોતાની અંદર ભળી જાય છે. પરમાત્મા વ્યાપક છે, અવ્યક્ત ચૈતન્ય છે. તો આ પાંચ ભૌતિકતા પોતપોતામાં ભળી જાય તો આત્માનું શું, એ ક્યાં? કે આત્મા તો જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જતો નથી, એ છે ત્યાં ને ત્યાં જ છે, વ્યાપક બ્રહ્મ છે, ક્યાંય જતું નથી, એનો નાશ થવાનો જ નથી. મરે છે કોણ? તે શરીર મરે છે, પણ મરે છે એટલે નાશ નહીં. સૌ સૌ પોતપોતાને ઘેર જતા રહે. જેમ અવસર પ્રસંગે સગા સંબંધીઓને બોલાયા હોય, ઘરમાં પાંચ માણસ ભેગા થાય અને અવસર પૂરો થાય એટલે પાછા બધા પોતપોતાના રહેઠાણે, પોતપોતાને ઘેર. એમાં શરીર અવસર છે, એક આ જીવન એક અવસર છે. છ તત્વ આવીને બેઠા છે, પાંચ તત્વ સહિત છઠ્ઠું આત્મતત્વ. પ્રસંગ ઉત્સવ પૂરો થશે એટલે હોને ઘેર બધા પાછા જતા રહેવાના. અને આ ધરતીમાંનું આ તત્વ અબજો વર્ષથી છે, તો આ પાણી, આ હવા કેટલાય શરીરોમાં કેટલી વાર ફર્યું હશે. આ ધરતીની માટી ક્યાંક પક્ષ પશુમાં, ક્યાંય પક્ષીમાં, ક્યાંક વનસ્પતિમાં, ક્યાંક માણસમાં ફર્યા જ કરીએ છીએ, ફર્યા જ કરીએ છીએ. જેમ પેલું વટાતું રહે, મશીનની અંદર પીલાતું રહે, બળતું રહે, તૈયાર થતું જાય, એમ આ જગત આ પ્રોસેસમાંથી પીલાતું જાય છે, સતત પીલાતું જાય છે, બનતું જાય છે, બગડતું જાય છે, નવું પાછું મઠલવાય, જૂનું નીકળી. આ છે જીવનની ઘટમાળ. અને એ ઘટમાળની અંદરથી તું કોણ છું? કે તત્ત્વમસી, તે પરબ્રહ્મ એ જ તું છું. આપણા ઘરની અંદર ભરેલું પાણી હોય અને વરસાદનું પાણી આટલું બધું વરસતું હોય ને દરિયાનું હોય, તો જો દરિયાના પાણીને આપણે પાણી કહીએ, વરસાદના પાણીને પાણી કહીએ, તો પ્યાલાના પાણીને શું કહીશું? આપણે પાણી જ કહીશું ને. તો આપણે બધા પ્યાલા જેવા જ છે, અંદર આત્મતત્વ ભરેલું જ છે. છે પ્યાલો, પણ અંદર આત્મતત્વ ભરેલું છે. જે પ્યાલાની અંદર પાણી ભરેલું છે, તો વરસાદ નું પાણી એ છે, સમુદ્ર નું પાણી છે, પ્યાલા નું પાણી એ છે, એમ વ્યાપક બ્રહ્મ પણ સમગ્ર સૃષ્ટિમાં આપણા પોતામાં એ જ છે, જુદો નથી. વરસાદનું પાણી પીશું તો તરસ છીપાવાની છે, પ્યાલાનું પાણી પીશું તો તરસ છીપાશે, દરિયાના પાણીને શુદ્ધ કરીને પીશું તો એ તરસ તો છીપાવાનું જ છે. ટાળક તો બધા નહીં લાગવાની છે, સમુદ્રનું પાણી અડીશું તો એ ઠંડુ લાગવાનું છે. એટલે વ્યાપકતાને જોવાની છે. સર્વત્ર વ્યાપક એ જ પરબ્રહ્મ છે. ભગવાને ગીતાના 13મા અધ્યાયની અંદર કહ્યું, યથા પ્રકાશયતિ એકઃ કૃષ્ણમ લોકમ ઇમમ રવિ. સૂર્ય એક જ તપે છે, પણ પ્રતિબિંબ અનેક, જેટલા જળપાત્ર જેટલા જળાશય છે એ બધા એમાં સૂર્ય તો રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ, અનેક રૂપ વાળો થઈ ગયો, અનેક રૂપ રૂપાય વિષ્ણવે. વ્યાપક છે, જેમ સૂર્યના પ્રકાશની વ્યાપકતા અને એના પ્રતિબિંબની વ્યાપકતા છે, એમ પરમાત્મા પણ એના પ્રતિબિંબ દરેકની અંદર છે, એટલે તો પ્રકાશ છે. જો પ્રતિબિંબ ખસી જાય તો હમણાં ઓલવાઈ જાય, અને એ ઓલવાઈ જાય અને પેલું હળગી જાય, બાકી કશું ના રહે. તો તત્વમસ્યાદિ વાક્યૈહી શિષ્યાન સંબોધયંતમ કહીને પરમ તત્વનું જ્ઞાન જે મહારાજે આપ્યું છે.